जय जय नंद। श्री भागचंद जी कृत सत्ता स्वरूप ऊपर आप स्वाध्याय चाले छे, એમાં 77 પાના પર પહોંચ્યા છે। સાથે સાથે આ 5 દિવસ પારલાજીન મંદિરમાં ઉપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી ભગવતી માતના પ્રતાપે નૂતનજીન મંદિર બન્યું અને શ્રીમનરાધિ જિનેન્દ્રદેવની પ્રતિષ્ઠા થઈ એનો પ્રસંગ ચાલે છે। એમાં જીન મંદિર બને ત્યારે પહેલી શરૂઆત સેનાથી થતી હોય છે કે પહેલા વિધિ અધ્યક્ષ હોય, પછી વિધિ નાયક હોય અને મૂળ નાયક હોય। વિધિ અધ્યક્ષ એટલે કે જેમની પહેલી પ્રતિષ્ઠા થઈ ગઈ હોય અને જેમની નિશ્રા છત્ર છાયામાં આ પ્રતિષ્ઠા મહોત્સવ થાય એ ભગવાનની પ્રતિમા હોય એને વિધિ અધ્યક્ષ કહેવાય। અને સૌથી પહેલો પ્રસંગ ત્યાંથી શરૂ થાય કે એમને અતિ ઉત્સાહથી વાજતે ગાજતે એ વેદી મંડપ, જે જીન મંદિરમાં વેદી છે ત્યાં તો જિનેન્દ્રદેવ પછી સાક્ષાત સદાય બિરાજશે। વિધિ પ્રતિષ્ઠાની વિધિ કરવા માટે વેદી બનાવવામાં આવે છે અને એમાં વિધિ અધ્યક્ષને બિરાજમાન કરાય છે। પછી જે જે પ્રતિમા ઉપર કરવાની હોય પંચકલાણ એ પ્રતિમાઓને આ બિરાજિત થાય અને એમાં એક સામાન્યપણે એ પંચધાતુના હોય છે અને 24 ભગવાનમાંથી એ વિધિ નાયક માટે નક્કી કરાય છે કે જેના ઉપર બધાને દેખાય એ રીતે વિધિ કરવાનું, કારણ કે બીજા મોટા ભગવાન હોય એને એ રીતે વિધિ કરવાની ફેરવવાની એવી કોઈ શક્યતા ન હોય, એટલે આ રીતે એક ઉપર કરી એ કરાય। અને જીન મંદિરમાં જે મુખ્ય હોય જેના નામથી મંદિરનું નામ હોય તે ભગવાનને મૂળ નાયક કહેવામાં આવે છે। એ મંદિર બન્યું, એમાં એક વિચાર આવ્યો એટલે થોડી જુદું વિશિષ્ટ શું કર્યું પારલાજીન મંદિરનું બનાવ્યું કે એના પાયામાં એક કેપ્સ્યુલમાં બધું લખીને મૂકવામાં આવ્યું। કદાચ કોઈને ખ્યાલ હશે ઘણા વર્ષ પહેલાં જ્યારે ઇન્ડિપેન્ડન્સના લગભગ 50 વર્ષ થતા ત્યારે લાલ કિલ્લાના ફોર્ટની અંદર એક કેપ્સ્યુલની અંદર ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલની ને બધી વાત એમાં લખીને મૂકી, જેથી જેટલો કાળ બાકી તો આપણે વિચારે હજારો વર્ષો સુધી એમાં એ રે કોઈ કલે તો એને ખ્યાલ આવે, તો એવી કોપરની પ્લેટો બનાવવામાં આવી અને એની અંદર આખી હિસ્ટ્રી જૈનની જેમ 2400 ભગવાનની શરૂઆતથી લઈને પછી થયેલા ગણધરો આચાર્યો મુનિવરો અને જ્ઞાનીઓ લઈતા ક્યાં સુધી પૂજ્ય ગુરુદેવ અને બેનશી સુધીના નામ સહિત એને લખવામાં આવી, પછી એ ટુકાણમાં જ્ઞાનીઓનો પરિચય પૂજ્ય ગુરુદેવસિંહનો બેનસિંહનો શ્રીમદજી કૃપાળુદેવનો અને સ્વગાની બધાના થોડા ફેરફારમાં કરી, પ્લસ એની સાથે પૂજ્ય ગુરુદેવસિંહની ત્યારે વિડીયો બધી પ્રવચનની હતી, વિડીયો તો નહીં પ્રવચન સીડી હતી એ બધી પણ એમાં એ મૂકવામાં આવી અને પરફેક્ટ આમ પેક કરીને બધે કેપ્સ્યુલ તરીકે અંદરમાં એક ભાવના છે, આપણા હાથમાં શું છે એક ભાવના છે કુદરતમાં જે હશે કે ભાઈ વર્ષો સુધી મારે કોઈ પછી જેમ ઘણી વાર એવું બનતું હોય છે કોઈ ખોદે તો એમાંથી શું નીકળે આવું, એમાંથી પહેલાં થોડું શું નાખતા એ રાજાને ત્યારે ચલણી નાણું નાખતા જેનાથી એ ખબર પડે કે આ મંદિર આ રાજાના વખતમાં હતું, તો આ રાજા આટલા વર્ષ પહેલાં હતો તો મંદિર પણ આવું હશે, તો એવું બધું કરીને એમાં એક વિશેષતાથી એ કરેલું। બીજું જે એમાં સોનગઢની બધી પ્રતિકૃતિઓ મંદિરની એ બધી કરી કે ત્યાં પણ આપણને એક જે મહાપુરુષના પ્રભાવના યોગે આવું એક કાર્ય થયું છે અને તો આપણા મોમુક્ષુઓ દ્વારા મુંબઈની અંદર કેટલા વર્ષો પછી પંચકલાણ થયો હશે, સૌથી છેલ્લા તો બધા શેનું થયું હશે વસઈનું ને એનું થયું તો બધા પછી મલાડને પણ એના થયા હતા, આવું એક જે બહુ મુશ્કેલ કાર્ય કે મુંબઈમાં આવા એરિયાની અંદર આવું શિખરબંધ મંદિર એ થાય એ બધું ગુરુદેવસિંહના પ્રભાવે તેમાં એ પ્રતિકૃતિ। અને બીજી ખાસ વિશેષતા શું ગુરુદેવસિંહનું એક સામાન્યપણે માર્બલમાં પ્રતિકૃતિ તો બનાવતા હતા પણ આ એક સ્પેશિયલ એ જાણે ગુરુદેવ સાક્ષાત દૂરથી જોઈએ તો એ બિરાજમાન હોય એવી એક પ્રતિકૃતિ ખાસ કેનેડામાં બનાવીને એવા જ કલરનું ને એનું બધું બનાવીને એ રીતે વિચારીએ તો એ મહાપુરુષે જે આપણને આપ્યું છે એની સામે એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણો છે. શું પ્રભુ ચરણકને આત્માથી શો તો આપણે તેમના માટે જેટલું કરીએ એટલું એ ઓછું છે. તેમની એક કૃપાદૃષ્ટિ સદા આપણને પરોક્ષપણે મળે છે. પણ આમ જાણે પ્રત્યક્ષ આપતા હોય એવી ભાવનાથી એ બનાવેલું. અને દરેક આમાં પછી આચાર્યોના જ્ઞાનીઓના ચિત્રપટ છે, વાક્યો બધા છે. આમ જાણે શું લાગે, જિન મંદિરમાં પ્રવેશતા એક શું ભાવના થવી જોઈએ, શું લાગવું જોઈએ, જાણે હું એક સમોસણમાં આવી પહોંચ્યો છું. જેમ સમોસણમાં પહોંચે તો શું હોય, ભગવાન તો છે જ, પણ ક્યાંક બીજે ભગવાનની વાણીને એવી ન છૂટતો, ક્યાંક જેવું તો કોઈ મુનિરાજ ધ્યાનમાં બેઠા છે, આચાર્યદેવ છે, આ છે, બધા એની બીજી શું ન્યા વાત હોઈ શકે, બીજી કઈ ભાવના હોઈ શકે. તો સમસણમાં શિવ મંદિરમાં પ્રવેશ થતા જ એને આ એક આખી ભાવના થવી જોઈએ. એમાં આવે ને એક ભક્તિ છે, જ્યાં જો ત્યાં નજર પડતા રાગ ને દ્વેષ, કે સંસારની વાત કરી. અહીંયા જિન મંદિરમાં જાઉં છું તો જ્યાં જઉં ત્યાં શું મને દેખાય, મારી આત્માર્થતાને પોષણ મળે એવું દેખાય છે. જિનેન્દ્ર દેવની પ્રતિમા નિહાળતા કેવા અલિપ્ત થઈ ગયા છે. એમને કઈ જ્ઞાન ઓછું હતું, જ્ઞાન કેટલું કેટલું જ્ઞાન તીર્થંકર દેવને અરિયન ભગવાનને તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમાત્મા જિન મંદિરમાં બિરાજમાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન એટલે કેટલું જ્ઞાન. અરે આશ્ચર્ય છે, પૂર્ણ જ્ઞાન કહો, કેવળ જ્ઞાન કહો, સર્વજ્ઞપણું કહો, બેહદ અપરિમિત અનંત જ્ઞાન કહો, અને પોતામાં જામી ગયા. અને હું કેવું ગણું છે, અલ્પ જ્ઞાનને બારમાં રખડું છું. આમ વિચિત્રતા લાગુ છે કે જ્ઞાન વધતું ગયું, એમ શું થતું ગયું, અંતર્મુખતા વધતી ગઈ. અને અહીંયા જ્ઞાન વધે તો શું થતું જાય છે, બહિર્મુખતામાં અતિ રાગમાં આપણે ખેંચાઈ જઈએ. અરે કમસે કમ એ નાસાગ્ર દ્રષ્ટિ ભગવાનની જોઈને એવી એક ભાવના કેમ ન થાય કે હો ક્યારે પણ હું આવી રીતે નથી, એ જ્ઞેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા. ભગવાન કેવા છે, તરતા પુરુષ છે કે ડૂબેલા છે, હા તરી ગયા છે કે ડૂબેલા છે, એક જગ્યાએ તેવું ડૂબેલા લખ્યું છે, આત્મામાં ડૂબેલા છે. એક આપણે કરવાનું છે, દુનિયામાં પાણીમાં ડૂબી જાય તો મરી જવાય છે, અહીંયા કે છે આત્મામાં ડૂબી જા તો તરી જવાશે, ઊંધું છે. સ્વરૂપે ડૂબેલા નમન તુજને હો, આવી એક જુદી એક દ્રષ્ટિથી એ દર્શન કરશું તો કંઈક જુદું જ આપણને. અરે આવા સ્થાનમાં આવીને સંસાર ન ભૂલાય તો ક્યાં સંસારે ક્યારે ભૂલશો. આવા યોગમાં આવા સ્થાનમાં આ પ્રકારમાં હોય અને જો સંસાર ન ભૂલાય તો બીજે ક્યાં જાય, સંસારની વચ્ચે ખોવાઈ જવા જેવું. જેમ કે ને કોઈ ખોવાઈ ગયો હોય ને ક્યાંક વનમાં જંગલમાં તો શું થાય ને, આખું આમ ચારે બાજુ શું દેખાતું ને, શું ખોવાઈ ગયું, ગાઢ જંગલની અંદર ચાર બાજુ ઝાડવાને એવું જ દેખાય ને, બીજું કાંઈ ન સૂજે. કદાચ એકાદ નાની કેળી હશે તો પણ ભયભીત થયેલો છે તો નહીં દેખાય. એમ અહીંયા એકવાર આવાસ યોગની અંદર એવો થઈ જાય છે કે જ્યાં જવું ત્યાં મને મારા આત્માની સાધનાના નિમિત્તો એ દેખાય છે એવી ભાવનાથી આ જૈન મંદિર પરમ સદભાગ્ય એક બન્યું છે. નવ દેવમાં જેનો સમાવેશ છે, જૈન મંદિર, જૈન પ્રતિમા અને જૈન ધર્મને આ સાંભળવા મળે છે એ રીતે બધા પછી પંચપરમેષ્ઠીને. તો એવું એક આપણને યોગ મળ્યો છે તો અધિક ને અધિક ભાવનાની વૃદ્ધિ થવી જોઈએ. એવું ના થવું જોઈએ કે શરૂઆતમાં જેમ કે ને આરંભે સુરા એવું ગુજરાતી પછી કેવા છે, ઓલું જેમ દૂધને ગેસ ઉપર મૂકીએ તો શું થાય, ઉભરો આવે, અને આમ સાઈડમાં મૂકી દઈએ તો ઉભરો બેસી જાય. એમાં આપણો શું થાય છે, કંઈક પ્રસંગ આવે તો શું છે, થોડો ગુરુદેશી એને સરસ શબ્દ કે તઈ ઉભરો કેવો છે, એને એક શબ્દ સરસ આપશે. શું એ પોલો છે? પોલો એટલે અંદર હવા છે, એમાં એમાં એ સોલિડ નથી, અંદર દૂધ છે એવું નથી, એ ખાલી છે, હવાથી ભરે. એમ ક્યાંક આપણો તો એવો ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ તો એ કેવો છે, અંદરમાં ખાલી વાણી છે કે વિકલ્પ છે કે કંઈક રુચિનું અંદરમાં ઠોસપણું છે? એ તો વિકલ્પનો છે, તો એ પાછો સમાઈ જશે, છૂટી જવાનો છે. તો એ ભાવનાથી એ પ્રસંગ ચાલે છે. હવે આપણે અહીંયા ફરીથી સત્તા સ્વરૂપમાં આવી જઈએ. 77 પાને છે, છેલ્લે ફરી ફરીને જેને કહે ને છેલ્લી સામાની દલીલોને આ છેલ્લો ઉત્તર આવે, અંતે એમ બધું શરૂઆત તો કરી લીધી, હવે છેલ્લે આમ કરીએ છે. જો ફરીથી લઈએ 77 પાને ઉપરથી ત્રીજી લાઈન, 77 પાને ત્રીજી લાઈન થોડું ચાલી ગયું, ફરીથી બહુ જરૂરી છે આજ થોડું વાર. જેને આત્મા કલ્યાણ કરવું છે, આ ફોરમોસ્ટ કન્ડિશન, આની વગર આપણે બધું જ કર્યું છે. એક બહુ આશ્ચર્ય છે, કરવા જેવું ક્યારેય ના કર્યું અને નહીં કરવા જેવું અનંત વાર કરી ચૂક્યા છે. નહીં કરવા જેવું એટલે ભૂમિકાને એવો જુદી વાત છે, પણ એક જે મૂળ કરવા જેવું હતું શું કર્યું, પેલું તો કર્યું, જાડવું છે એ મૂકી દીધું, પણ એના મૂળ જ નહોતા, ખાલી એમને મૂકી દીધું. શું થવાનું કે ભાઈ મૂળ હશે તો એ ઝાડની પછી વૃદ્ધિ થવાની. મૂળમાં શું છે, આત્મકલ્યાણની ભાવના. તો એને પ્રથમ આવા ઉપાયથી બધા અનુમાનને બધું કરીને વચનનું સત્યપણું પોતાના જ્ઞાનમાં નિર્ણય કરીને, આ વાણી છે એ કેવી છે, સત્ય વાણી છે. અને સત્ય વાણી છે તો શું છે, એને પછી આગળ આવશે કે સત્ય વાણી છે તેમાં સૂત્ર છે, અને સૂત્ર છે તો સૂત્રના કરતા કોઈક વિતરાગી હશે. અહીંયા તો કે પહેલું સત્યપણું નિર્ણય કરી, ગમ્ય ગમ્ય એટલે ત્યાં બતાય છે જે દેખાય એવા સાધનો દ્વારા સતરૂપ સાધનના બળથી ઉત્પન્ન થયેલું અનુમાન. જો ફરીથી ખાલી અનુમાન નથી, એની પાછળ એને કોઈક એવું મળ્યું છે, એનાથી ન્યાયથી કે તર્કથી સિદ્ધ થાય એવું કંઈક બળ મળ્યું. ખાલી અગ્નિ છે એમ નથી કીધો, એને કંઈક બળ મળ્યું. શું ગમ્ય શું મેળ્યું, ધુમાડો મેળ્યો, એ ગમ્ય મેળ્યું અને એનાથી અનુમાન. એટલે આ અનુમાન કોઈ ખાલી કેવા ખાતર કેવા નથી, એની પાછળ કંઈક રીઝનિંગ કારણ એવું મળે છે. અનુમાન દ્વારા સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરી, એટલે સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર કરી, અને પછી આ શ્રદ્ધા જ્ઞાન અંદરમાં અને બહારમાં વિકલ્પના કાળે દર્શન પૂજન આદિ કરવા, આ બહુ જ જરૂરી છે કે એમનું પહેલે સિદ્ધ કરીને, એમનું સ્વરૂપ જાણીને. અને સ્વરૂપ પહેલાં શું કરવું છે, અનુમાન. અનુમાન કેવી રીતે, કે આ એમની વાણી આ સાચી છે, સાચી છે તો એ વિતરાગ સર્વજ્ઞ જશે, એને અનુમાન કરીને પછી એનું કરવા જવું. હવે જો આવું તો કરતો નથી, સત્તાનો નિશ્ચય તો કરતો નથી, અને કુળ પદ્ધતિથી ને ગમે તે રીતે બીજા દેવને માનતો પણ નથી, સાચા દેવને માને છે, અને તો પણ શું છે, માત્ર તેનો જ પોતે સેવક બની રહ્યો છે સાચાને. તેને તો નિયમથી પાછો શબ્દ શું વાપરો, ના થોડુંક જરા પેમ્પરિંગ કે ને પેમ્પરિંગ, ના ના કાંઈ વાંધો નહીં, તને ધીરે ધીરે થશે. અહીંયા કે નિયમથી, શું નિયમથી, નિર્ણય વગરનું તું કાર્ય કરીશ તો નિયમથી તને નહીં થાય. એક એનું સ્વરૂપ શું છે, એનો તો તને નિર્ણય નિશ્ચય તો એ હોવો જ જોઈએ, અને એ નથી તો નિયમથી પોતાના આત્મકલ્યાણનું કાર્યની સિદ્ધિ થતી નથી. એટલે શું થયું, કાર્યની આત્મકલ્યાણનું કાર્યની સિદ્ધિ થતી નથી એટલે શું, અરે કાંઈ જ કર્યું નહીં એમ ના સમજતો, કાંઈક થોડું તો કર્યું કે નહીં, કાંઈ જ કર્યું નહીં, અને ઉલટાનું શું છે, બકરું કાઢતા ઉટડું જેવું છે, મિથ્યાત્વનું વધારે મોટું. ગુરુદેશ એ બધા ઘણા બધા એવી રીતે કહેતા, તારા શુભરાવ રૂપી જે છે, જે ઘાસ ને બધું મિથ્યાત્વ રૂપે પાડો ચરી જવાનો છે, એમાં કાંઈ તને મળવાનું નથી. મિથ્યાત્વ સહિત દેવ પર્યાયમાં પણ તું એ આકુરતામાં શેની, તૃષ્ણાની, લોભની, આશ્ચર્ય છે. આવું બધું ત્યાં હોવા છતાં એને લોભ કસાઈ કીધું, મુખ્યતઃ તૃષ્ણા કીધું, તો તેને શું ખામી છે, એને શું ખામી નહીં, અને છતાં એનો અર્થ એમ છે કે કોઈ સંયોગથી તારી આકુરતા કોઈ દી મટવાની નથી, તારે પોતે પુરુષાર્થ કરવો પડશે. તો અહીંયા એ કહે ગમે નિયમથી નહીં થાય. અને તેથી તે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જ છે. કેવો શબ્દ છે? અજ્ઞાની મિથ્યા છે ને, સમયસારમાં તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી એ જ્ઞાની છે. જો શું કામ મિથ્યા દ્રષ્ટિ છે? જેનાથી સર્વજ્ઞાની સત્તાનો જો નિશ્ચય નથી તો એની સ્વરૂપનો તો નિશ્ચય આધી કેવી રીતે કરશે? શું બે ફરક પાડ્યો? કે એનું હોવા પણ જો સિદ્ધ ન કરે તો એનું સ્વરૂપ કેવું છે એ વાત ક્યાંથી આવે? કોઈનું હોવા પણ સિદ્ધ કરો તો પછી એના સ્વરૂપની વાત આવે. આકાશના ફૂલ હોય એનો કલર કેવો હોય, એનો સુગંધ હોય કે દુર્ગંધ હોય, એનો આકાર કેવો હોય? ના ના, હોય હોય, ક્યાંક તો હશે. ના ના ના, હશે ક્યાંક, આપણને નથી ખબર, ક્યાંક તો હશે, ક્યાંક આપણને ન દેખાય. કોકને દેખાતા હોય, કોકને દેખાતા હોય તો નહીં નહીં નહીં, કોકને દેખાય, હું બધાને જ પૂછતો, કોકને દેખાય તો શું? કોકને દેખાતા હશે તો એ કલ્પનામાં હશે, આ સપનામાં હશે. બાકી આકાશના ફૂલ તો છે જ નહીં, અને છે નથી તો એને આગળ સ્વરૂપની વાત શું કરી? એમ બહુ જ. અને એ સ્વરૂપને જો ઓળખતો તું નથી તો તને સમ્યક દર્શન ન થાય. જે જાણો તો આગળ આપણને આવશે કે પ્રવચન એસી ગાથાથી જે કીધી ને એની, કે સ્વરૂપનું એનું તને ખબર નથી, કારણ કે સત્તાની ખબર નથી તો સ્વરૂપની નથી તો સમ્યક દર્શન તો ક્યાંથી થાય? અહીં કોઈ કહે છે સામાજિક જીવ પ્રશ્ન, સત્તાનો નિશ્ચય અમારાથી ન થયો તો શું થયું? કેમ કેમ એટલું ન કર્યું કાંઈ ને? અમે દેવને સાચા તો માનીએ છીએ ને, પૂજન આદિ બધું તો કરીએ છીએ ને, તે કાંઈ અમારું નકામું થોડી જશે, અફળ થોડા જાય, નકામા નહીં જાય ને? તેના નકામા અમે બરોબર વિધિ વિધાનથી બરોબર ખાધા પીધા વગર, પછી ધોતી ખેસ પહેરીને ઊભા ઊભા એ પણ અમે બરોબર પૂજા કરીએ છીએ, આરંભિક વિધિ, પછી અષ્ટદ પૂજા, પછી શાંતિ પાઠ ને વિસર્જન બધું જ એક્ઝેક્ટ કરીએ છીએ, બધું એ શાંત ચિત્તે, તે કાંઈ અફળ થોડી છે? બધું ઉઘાડા પગે જાત્રા કરીએ જ્યારે ખાતા પીતા નથી, અને મંત્ર આમ બોલતા નમઃ સિદ્ધેભ્ય બોલતા બોલતા શિખરજીને કરીએ છીએ, એક વાર શિખરજીને વંદે તો શું થાય? નરક પશુ ગતિ નહીં હોય, બરોબર ને? તો પાકું ને, હા તો એટલે પાકું છે ને. અરે એક ભાવ કદાચ ના ગયો એનાથી શું તને ભાવ કટ્ટી કેમ તને નથી? અને તને એનો અર્થ થયો કે તને સંયોગનો ભય છે, પરિણામ ના વેદનનો નહીં. શું થાય છે? કોઈ એમ આપણને કે ના તમારું તો આ નેક્સ્ટ ભાવ સ્વર્ગનો છે તો રાજી થશું કે દુઃખી થશું? હા ખુશ થાય ને. આપણે એમ કે નક્કી કોઈ કહેશે કે તમારો નેક્સ્ટ ભાવ તો નિશ્ચિતપણે શેનો છે? સ્વર્ગનો છે, એકદમ રાજી થશે. હાય ભલે ને ટેમ્પરરી, અત્યારે અહીંયા જઈને પાછું કઈ નવું આપણે કરશું જેથી આમ ધીરે ધીરે આગળ વધારે. આખી થિંકિંગ જ રોંગ ડાયરેક્શનમાં છે. તને ભાવના અભાવની ભાવના કેમ ન થાય? અને એક ભાવમાં રાજી પછી અનંત ભાવ કરાવશે, મિથ્યાત્વ છે. અહીંયા આખું કહે છે કે પોતે કરે તે કહે તેનો ઉત્તર. હવે જો સરસ ઉત્તરમાં શેનાથી શરૂ કરે છે? જો તમારી એમને આથી કેમ શરૂ કર્યું? અમે પૂજા કરી એનાથી ધર્મ થાય, પુણ્ય થાય કે પાપ થાય? પૂજા કરી અષ્ટદ્રવ્યથી લઈને ઉભા ઉભા આમ તો ધર્મ થાય, પુણ્ય થાય કે પાપ થાય? શું થાય? કાંઈક તો થાય, કાંઈક એ કઈ નહીં તો કઈ ના, નકામું કર્યું કાંઈ કઈ વિકલ્પ નહીં. અમે તો આવું કર્યું, એ વિકલ્પ વિકલ્પ ન ખબર અમે અમે વિકલ્પ ની વાત નતો, અમે તો આવી રીતે કર્યું, એ પછી વિકલ્પ વિકલ્પ નહીં લેવાનું. અરે ભાઈ એ શરીરની ક્રિયા કે વાણીની ક્રિયામાં તો કાંઈ થવાનું, એમાં થયું છે એ તો જળનું પરિણમન થયું છે. અહીંયા તો કે જો તમારી કિંચિત મન કસાય રૂપ પરિણતિ થશે તો ત્યાં ફાફા મારે કોણ આવ્યું, કોણ ગયું, શું કર્યું, અને કલાક પછી જલ્દી પૂરું કરીએ પાછું દુકાને પહોંચવાનું તો શું છે? ધર્મની તો, કારણ કે કેમ ધર્મ કેમ નહીં? એક પેલો નિયમ માની પર લક્ષે ક્યારેય ધર્મ થવાનો નથી અને સ્વલક્ષે થયા વગર તો આ જે કઈ ક્રિયા કરી છે એમાં લક્ષ ક્યાં જાય છે, ઉપયોગ કઈ તરફ જાય છે? બહિર્મુક્તામાં ક્યારેય ધર્મની પ્રગટતા નહીં થાય, અંશ પણ નહીં થાય. તો અહીંયા કહે છે તો એ કિંચે હશે તો પુણ્ય બંધ તો થતો જશે. પરંતુ હવે જે એક સરસ સિદ્ધાંત, જીન મતમાં તો દેવના દર્શનથી આત્મદર્શનનું ફળ થવું કહ્યું છે. જીનેન્દ્ર દેવના દર્શનનું ફળ શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? જીનના દર્શન, નિજના દર્શન થાય તો કે જે મેં યથાર્થ કર્યા, નહીં તો કોના કર્યા છે? ખાલી ખાલી રાગ કર્યો છે બસ, બીજું કાંઈ નહીં. તે કોઈ વિતરાગતાના દર્શન કર્યા નથી, ખાલી ભાઈમાં એ આકાર જોયો છે, તે કદાચ આરસ જ્ઞા જોયો છે, પંચધાતુ જોયું છે, બાકી તને વિતરાગ અરંત પરમાત્માના દર્શન એ નથી. જો આટલું તો આવું એક જીન મતમાં તો દેવના દર્શનથી આત્મદર્શન લખ્યું અને તે તો નિયમથી સર્વજ્ઞની સત્તા જાણવાથી થશે. સર્વજ્ઞની સત્તા જાણીશ તો જીનદેવનું સુસ્વરૂપ છે યથાર્થ તને ખબર પડશે. અને છે જો એ જ શ્રી પ્રવચન સારમાં કહ્યું છે. કઈ ગાથા પ્રવચન સારમાં? 80મી ગાથા, જે જાણતો અરહંતને. અને આ જ ગાથાના ભાવ ગુરુદેશીને ક્યારે આવેલા? 72મી સાલમાં, જયારે કેવડીએ દીઠું એમ થશે એની ચર્ચા ચાલી ને સર્વા ગામમાં, ત્યારે એના ભાવ. ભલે ત્યારે પ્રવચન સાર નહોતું, એ શબ્દો નહોતા, પણ ગુરુદેવ નથી કે જે કેવડીને જાણે તો એની દ્રષ્ટિ અંતર નાયક તરફ, શબ્દ એવા નહોતા, પણ એ ભાવ, એ સ્વભાવ તરફ ઢેળા વગર રહે જ નહીં. અને એના પછી ભાવ હોતા નથી ને કેવડીએ જોયા નથી. અને બીજું શું ગુરુદેવથી કહે, તમારા જોયા હશે અમારાને, આટલું એટલું કેવું બળ આવ્યું હશે આખું બધું. હજી તો 1.5 વર્ષની દીક્ષા, એના ગુરુભાઈ તો બહુ સિનિયર, અને ગુરુની હાજરીમાં આવી ચર્ચા. ગુરુદેવ નોટ ટોલેટ કેવા હતા? સિંહ વૃત્તિ વાળા પુરુષાર્થી હતા. કોઈના પર કસાય કેમ નહીં, પણ જ્યાં સિદ્ધાંત આવે, તત્વ આવે, ત્યાં વજ્રથી પણ વધારે દ્રઢ બને. અને જ્યારે વાત આવે તો ફૂલથી પણ કોમળ થઈ જાય. તો અહીંયા એ કહ્યું આપણને. હવે ફરીથી કહે છે સામે, એને ભાઈ તમે લૌકિક કાર્યમાં તો એવા ચતુર છો કે કોઈની સત્તા કર્યા વગર કાંઈ સરળતા પ્રવર્તતા નથી. કોઈ વ્યક્તિ હાજર ન હોય ને એના નામનો કોઈ તમે આપી નથી દેતા પૈસા લોને, કાંઈ કોઈ માલ આવ્યા વગર કોઈને પૈસા નથી દઈ દેતા કે મોલ લાવ્યો છે કે નહીં, બરોબર છે કે નહીં. તો તમે તો ત્યાં ચતુર છો, ન્યા કોઈનું અસ્તિત્વ સ્વરૂપ જાણ્યા વગર કાંઈ વ્યવહાર કરતા નથી. જેમ કોઈ કે ને અધર તાલે કે આ ભાઈને 5000 આપી દે, એટલે આપી દે. અધર તાલે એટલે કોઈ લોજિક વગર એમને એમ, કોઈ એમસ્તી પોતાના હાથે ચિઠ્ઠીને લખી નાખે આ આવેલા ભાઈને 5000 આપજો, અને લિખિત ઓલા ભાઈના ફાધરનું નામ લખી નાખે, તેમને એમ જોયા વગર આપી દે કે ના ના આમાં આવું લખ્યું તો છે, આપી દઉં. ત્યાં તો વિચાર કરો, બાપા તો કોઈ દી મંગાવે ને શું છે. તો ત્યાં તો ચતુર છે તમે, એ સિંધુર નિશ્ચય કર્યા. અને અહીં તમે સત્તા નિશ્ચય પણ ન કરતા કેવા થઈ ગયા છો? ઘેલા પાગલ અનધ્યવસાયી થઈ પ્રવર્તો છે, એ મોટું આશ્ચર્ય છે. 12મા તો પૂરી બુદ્ધિ લગાવો છો અને અહીંયા તો કેવા થઈ જાય આમ પાગલની જેમ. પાગલ એટલે શું? આમ પાગલ એટલે ગાંડો પાગલ એ તો બરોબર, પણ એટલે આમ કેવી રીતે? વિવેક જ્ઞાનનો અભાવ અને તેથી કોઈ અનિશ્ચિત દશા. આમ કહેતો આ હા પડે, ઓલો કહેતો ઓય હા પડે, એ તેને કેવો છે? પેલો તો પાગલ અને અનધ્યવસાય. ખાસ શું કામ લીધું આપ? નિર્ણય નથી, કારણ કે અહીંયા નિર્ણય વગરનું બધું કરે છે, એટલા માટે ખાસ લીધો છે. બાકી તો વિપરીતતા પણ હોય છે, આવે છે ને સંશય વિભ્રમ વિમો. અહીંયા અનધ્યવસાય એ રીતે લીધું કે આ અન્ય ભગવાનની આમ કરે છે, ભાઈથી જૈનમાં જન્મ પૂજા આદિ, પણ એના સ્વરૂપનો ક્યાંય નિર્ણય એ નથી. તો એ પણ શ્લોક વાર્તિકમાં એ કીધું છે, જેની સત્તાનો નિશ્ચય નથી થયો તે પરીક્ષા વાળાને કેવી રીતે સ્તવન કરવા યોગ્ય છે? જેની સત્તાનો નથી નિર્ણય થયો, નિશ્ચય નથી થયો, તો પછી એને તમે સ્તવન કરવા કેવી રીતે માયના, આ સ્તવન કરવા યોગ્ય છે કે નથી કેમ ખબર પડે તમને? તો તમને કે માટે તમે સર્વ કાર્યોની પહેલા પોતાના જ્ઞાનમાં, શું શબ્દ આવે, ફરી ફરીને શું કયો શબ્દ આવે, જ્ઞાનમાં, બધું જ્ઞાનમાં જ કરવું પડે. હા, જ્ઞાન જ લેબોરેટરી છે. લેબોરેટરી હોય ને એમાં શું કરે કોઈ, કાંઈ ભાઈ આનું તમે લેબોરેટરી ટેસ્ટિંગ એ બ્લડ આપીએ પછી એમાં શું કહે, આનું બ્લડ ટેસ્ટિંગ કરજો. એમાં એટલે શું કે એમાં જુદી જુદી રીતે જોજો કે એમાં વ્હાઇટ WBC કેટલા, RBC કેટલા છે, હિમોગ્લોબિન કેટલું આ છે, તો જુદું બધું શું કહેવાય એને, એનાલિસિસ બધું કરે. એમ આ જ્ઞાન શું છે, લેબોરેટરી છે. એમાં હિત શેમાં છે, અહિત શેમાં છે, આ ઉપાદાન કોને ક્યાંય નિમિત્ત, બધું જ કોણ કરે આ બધું કામ, એ જ્ઞાન કરે. તો એ જ્ઞાનમાં સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરો, એ જ સર્વ ધર્મનું મૂળ છે. શું છે ધર્મનું મૂળ, કોણ છે, સમ્યક દર્શન. અહીંયા કંઈક બીજું લખ્યું, સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરો, એ જ સર્વ ધર્મનું મૂળ છે. અરે ભાઈ, સર્વજ્ઞનું તું નક્કી કરવા જાય છે, એનું સ્વરૂપ તો તને સ્વભાવ તરફ ઢેળા વગર રહેશે નહીં. એનો ફરીથી આ બધા સિદ્ધાંતો ગુરુદેવ કેવી રીતે કરે, સર્વજ્ઞ સ્વભાવી પોતાના આત્માના અનુભવ વગર સર્વજ્ઞનો કોઈ દી નિર્ણય નહીં. શું છે, સર્વજ્ઞનો નિર્ણય કરવા માટે શું છે, સર્વજ્ઞ સ્વભાવી આત્મતત્વ તરફ વળવું, એ વગર ક્યારેય નિર્ણય એ નથી થતો. તો તથા એ સર્વધર્મનું મૂળ, તથા એ જીનમતની આમનાય, આમનાય એટલે એક પરંપરા છે. અલગ હોય ને બધી કુટુંબમાં કે ભાઈ આપણી પરંપરા છે, આપણને આવા કુટુંબમાં આવું શોભે, આવું ને પછી કંપનીનું કેવું હોય, થોડું બધું ફોલો ધ મેન્યુઅલ્સ બધું કે પરંપરા, આપણે જે ઇન્સ્ટ્રક્શન છે એ પ્રમાણે જ કામ કરવાનું થાય. તો એ રીતે અહીંયા કહે છે કે આમનાય શું છે, કે પહેલું સર્વજ્ઞાની સત્તાનો નિર્ણય કરો. તો હવે કોઈ પ્રશ્ન કરે, ધર્મ અધર્મના ઉપાય સહિત હે ઉપાધિ તત્વ એ જ કોઈને પ્રત્યક્ષ છે એ પ્રમાણે તો કેવું, પણ સકલ પદાર્થ પ્રત્યક્ષ એમ ન કેવું. હવે શું કીધું કે તમે આ બધું કહો છો તો આમ થોડુંક સારું સારું લાગે, પણ તમે એમ કહો કોઈ એવો વ્યક્તિ હોય એને સાચા ખોટાનો નિર્ણય છે, હે ઉપાદેયનું છે ધર્મ, પણ કોઈને બધું જ જ્ઞાન હોય એ પાછું એક સમયમાં હોય એવું નથી. એવું કંઈક તમે અમારું કંઈક શું કરો, કન્સિડર કરો, અમે તમારું થોડું રાખીએ તો હવે અમારું પણ થોડુંક તમે શું કીધું ફરીથી, કે જેને ધર્મ અધર્મ એટલે હિત અહિત એનું ઉપા હે ઉપાદેયનું એનું કોઈને પ્રત્યક્ષ જ્ઞાન છે એ તો બરાબર, પણ કોઈને સકલ પદાર્થ પ્રત્યક્ષ છે, કેવળ જ્ઞાન છે, ત્રણકાત્રણ પ્રત્યક્ષ છે એમ ન કહેવું, એવું તમારું ના કહેવું. તો એનો ઉત્તર આપે, સરસ એનો આપે, તમે પ્રશ્ન કર્યો પણ એ પ્રમાણે નથી, તમે કહો છો પણ કેમ, એમ પ્રમાણે કેમ નથી, એમ કેમ નથી, તારું પેલું શું કરતું છે. અરે સર્વજ્ઞ બધું જાણ્યા વગર હે ઉપાધિ તું લાવ્યો ક્યાંથી, કદાચ એવું નહીં તને ઉપાધિનું જ્ઞાન નહીં, ખાલી હે માં તું હે ઉપાધિ બે ટુકડા કરનાર, સર્વાંગે હશે તો તને ખબર પડશે આ ઉપાદાન કોણ છે, નિમિત્ત છે, અને ખાલી નિમિત્તને જ પકડી રાખે તો એને જ ઉપાદાન માને છે. એટલે સર્વજ્ઞ સિવાય પણ એ તને હે ઉપાધિનું ખ્યાલ કેમ આવશે, તો ભલે તને સર્વજ્ઞ નથી કેવળ જ્ઞાન, પણ તને જેટલા છે જ્ઞેયોમાં એમાંથી હે બને, એવી જ રીતે આખા જ્ઞેયોનું ફરીથી એક વિચાર કરીએ, સમ્યક દર્શન થાય એને સાત તત્વોનો નિર્ણય હોય કે નહીં, સાત તત્વોનો નિર્ણય હોય કે ન હોય ને, પછી છ દ્રવ્યોનો નિર્ણય હોય કે નહીં, ઉત્પાદ વૈદ્રવનો નિર્ણય હોય કે નહીં, કેવળ ના ને એ પહેલા સમ્યક દર્શન થયા પહેલા નિર્ણય આવો હોય કે ન હોય, દ્રવ્યગુણ પર્યાયનો હોય, ઉત્પાદ વૈદ્રવ્યનો હોય, છ દ્રવ્યનો હોય, સાત તત્વ, તો પછી એમ એમ આખું વિશ્વ તો આવી, ભલે પ્રત્યક્ષ પણ એ નથી એ બધા, પણ અહીંયા એ તૈત શું છે એ તો વેદંત એને ખ્યાલમાં આવે છે કે નહીં. તો એ અહીંયા કહે છે કે એ જો એને સર્વજ્ઞ એટલે તને જ્ઞાન નહીં હોય વેદનનું ને એવું, તો તને હે ઉપાધિ ખબર કેમ પડશે. વળી જો ઉપચારથી સકલ પદાર્થ પ્રત્યક્ષ હશો તો તમે માત્ર મહિમા અર્થે આ વાત કહી, પણ તેમાં કાંઈ ગુણ તો સાચો ન આવ્યો, અને કદાચ તમે અમને હા સારું કહેવા કે ના એવું કહો કે પરોક્ષપણે હશે, પણ લોકાલોકનું પ્રત્યક્ષ જ્ઞાન કોઈને ના હોય તો કે એવો સ્વભાવ જ તમે ગુણ સિદ્ધ નથી કરે, ગુણ સિદ્ધ ન કર્યો તો વિપર્યા કીધી આવશે. તમે સારું લગાડવા કહી દો કે ના ના તમે કયો છો, તો થોડું પરોક્ષ પણ બધું હોય બાકી તો કેમ નથી. અને એ બહુ તો આગળ આવી ગયું છે, પ્રત્યેક જાણનાર સિવાય કોઈને અનુમાન નહીં થાય અથવા પરોક્ષ નહીં થાય. એ પદાર્થના કોઈ કેવા હોવા જોઈએ, પ્રત્યેક જાણનારા હોવા જોઈએ, તો તમે અનુમાનથી કહી શકો કે એવું છે ત્યાં, અથવા પરોક્ષથી તમે કહી શકો. બાકી પ્રત્યેક જાણનાર નથી તો કોઈ પરોક્ષ એવું પણ એ શક્ય નથી. તે તમે આ રીતે ગુણ તો નહીં, માટે જૂઠ મતવાળાઓના જેવું કહ્યું તમે, એવું જ કહ્યું છે કે જો તમે ઉપચારથી સકલ પદાર્થનો પ્રત્યક્ષ, કોઈ પ્રત્યક્ષ ન જાણી કારણે બધા એને પરોક્ષ જાણી શકે, ઉપચારથી જાણે તો એના જેવું છે. કે આ નિયમ છે કે જેને સકલ પદાર્થ સાથે પ્રત્યક્ષ ન થયા તેને કોઈ વસ્તુની પ્રમાણતા નથી. સકલ જાણ્યા વગર એ વસ્તુનો યથાર્થ પ્રમાણપણું તારા માટે, તારા માટે પદાર્થ તો પદાર્થ છે જ, તારા માટે એની સાબિતી સિદ્ધિ યથાર્થ થવાની નથી. પ્રત્યક્ષ જ્ઞાન અને એ રીતે આખું કરવું છે. વેદનની પ્રત્યક્ષતા ક્રમે કરીને સાક્ષાત પ્રત્યક્ષતા લાવશે. વેદનની પ્રત્યક્ષતા એનાથી વધતું વધતું જ્ઞાન. ચોથે ગુણસ્થાને શું છે? વેદન પ્રત્યક્ષ છે એ જ, એના જ બળે કે ના આ ગળી ગળી હોય તો સાકાર જ હોય, ભલે મને અત્યારના દેખાતું નથી આમ ગમે તે મને આકાર ખ્યાલ નથી, પણ એ ગેળો સ્વાદ છે તો એ સાકર જ હોવી છે. એ જ્ઞાન વેદન પ્રત્યક્ષથી આગળ વધતું જ્ઞાન એ પૂર્ણ પ્રત્યક્ષ થયા વગર એ રહેશે નહીં. વળી તે કહે છે, હજી હજી કેટલી દલીલ કરે છે, છેલ્લે છેલ્લે હજી પણ દલીલ. વળી સામો કહે છે, જેમ સર્વજ્ઞવાદી કહે છે, મને કિંચિત જ્ઞાનીને સર્વજ્ઞનું સદ્ધાંત અનુમાન વડે ભાસ્યું છે, તે જ પ્રમાણે સર્વજ્ઞને જાણનાર હવે પહેલા થયા છે, આજે છે અને ભવિષ્યમાં થશે. તો એવું જો તમે જ કહો છો ને, એ જ કે તમે કે આપણી પાસે કેવું જ્ઞાન છે, કિંચિત થોડું જ્ઞાન છે, અને એનાથી આપણે શું કરીએ છીએ, સર્વજ્ઞનું અનુમાન કરે કે આ થોડું જ્ઞાન છે, વધતું વધતું પછી કેવું થઈ જાય, પૂર્ણ થઈ જાય. અને તેથી ભૂતકાળમાં પણ સર્વજ્ઞતા, અત્યારના મહાવિદેયમાં પણ છે અને ભવિષ્યમાં પણ થશે. તો ફરીથી કહે છે, જો અમારી આ તમે દલીલમાં મૂક્યું કે અમારી અલ્પજ્ઞાન છે, પણ એ અલ્પજ્ઞાનના બળે અમે એમ કહીએ છીએ કે સર્વજ્ઞ જગતની અંદર છે, ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે અને તો સામે તો ઓલો કહે છે, એ સારું કર્યું, તમારી જેમ છે એમ, હું મને સર્વજ્ઞ નથી માનતો તો હું કહું મારા અલ્પજ્ઞાનમાં સર્વજ્ઞ તો ભૂતકાળમાં નથી, વર્તમાનમાં ભવિષ્યમાં. તમે જો તમારાથી કીધું કે અમે સર્વજ્ઞને અનુમાનથી, તો મને તો દેખાતા નથી એટલા માટે હું માનું છું કે ક્યારેય સર્વજ્ઞ હતા નહીં, એ દલીલ એને કહે છે. તો એ પ્રમાણે એ વાત એણે કરી, તો કે તેમ આવું કહેનાર એ સર્વજ્ઞવાદીને અમે એમ કહીશું, જો સામાજી આવો સર્વજ્ઞવાદી કહે છે એને અમે શું કહેશું, મને પણ કિંચિત જ્ઞાનીને જેમ સર્વજ્ઞનો સદભાવ ન ભાષો, તમને અલ્પજ્ઞાનમાં તમે કહો મને સર્વજ્ઞનો અનુમાન, તો મને તો માં થતો જ નથી તો હું, અને પાછા તમને થયો અનુમાન તો ભૂતકાળમાં હતા અત્યારના અનુભવીશ તો હું કહે મને એ નથી ભાષો. તો તે જ પ્રમાણે એટલા માટે પૂર્વમાં પણ એ સર્વજ્ઞનો સત્તાનો અભાવ કોઈને ભાષો જ નથી, અને વર્તમાનમાં એ કોઈને ભાસતો નથી, અને ભવિષ્યમાં પણ કોઈને ભાસશે. તમે લગાડ્યું તો અમે લગાડશું, હોશિયાર છે ને, દલીલ સારી કરે છે ને, શું મૂર્ખ છે, આવી દલીલ તો આપણને ન આવડે. એક પછી કેવી બધી, જેમ એક વિચારવા જેવું, ઉપાદાન નિમિત્તનો સંવાદ કઈ જોયો છે, ભગવતી દાસજીએ જ કર્યું છે ને, અને એના ઉપર ગુરુદેવજીએ પ્રવચન આપ્યું, 47 છે ને એના પદો, અને એનું નામ શું છે પુસ્તકનું નામ, મૂળમાં ભૂલ. વર્ષો પહેલા શરૂઆતમાં આ બધા પુસ્તકો બહુ જ કામ થયા, ઘણા તો મૂળમાં ભૂલ વાંચીને એમ થયું, ઓહો આ કંઈક જુદી રીતે, કારણ કે એમાં અને એમાં જેને આ નહોતું ગમતું આવું બધું એણે શું કમેન્ટ્સ આપ્યા, વાંચ્યું ઉપાદાન નિમિત્તનો સંવાદ, એમાં નિમિત્ત હારી જાય છે ને ઉપાદ, એ તો ભાઈ ના નિમિત્ત ની દલીલ બહુ સારી હતી અને ઉપાદાન ની ઉટપટાંગ હતી. ઉલટાનો એમાં જે સીધે કહેવું એનાથી ઊભી ઊંધી કોમેન્ટ્સ આપી. નિમિત્ત ની તો દલીલ કેવી હતી? બહુ સારી હતી. નહીં બધી કેટલી કેટલી બધી દલીલો આપે તેની સામે ઉત્તર બધા આપતા કે દેહ રૂપી પિંજરું નડે. અરે દેહ રૂપી પિંજરું તારું અજ્ઞાન થને નડે છે. અને કે કેવડી આગળ છે તો જો એને કેવડીની સમીક્ષ કેવડી સુત કેવડી સમીપમાં થાય ને સાહેબ અમે જો આ નિમિત્તનું બળ જુઓ તેનો ઉત્તર સુધી જો એનાથી થાય તો ત્યાં બધા જીવને કેમ બધી જુદી જુદી કે જો મનુષ્યથી કેવળ નાન થાય મનુદશા મુનિદશા આવે 28 મૂળ બધાનો જવાબ આપે તે અહીંયા આ રીતે કહે છે કે તમને મને નથી ભાઈ તો ભૂતકાળમાં સર્વજ્ઞ નહોતા વર્તમાન નથી અને ભવિષ્યમાં કહે કારણ કે જેમ અમે જો ફરી પોતાની ઉપર લેશે કાયવાન પુરુષ છે તે જ પ્રમાણે અન્ય માને છે. તમે એમ કીધું તમે જેમ કીધું કે તમને અનુમાનથી નિર્ણય થતો ભૂતકાળમાં સર્વજ્ઞ હતા અત્યારના છે ને ભવિષ્ય તમને નથી દેખાતો અમે એ રીતે અને અમે તો એવું કે જેમ અમે શરીર દેખાય તો બધા જીવ શરીર વાળા હોય એમ એ જ પ્રમાણે અન્ય છે. અન્ય બીજા જે અમારામાં અને વેરમાં વિશેષતા છે કાંઈ બધા સરખા છે ને તો અમે સર્વજ્ઞ નથી માનતા બીજા નથી માનતા એમ કહે અમને જેમ સર્વજ્ઞની માનતા નથી એમ બધાને કે તેને કે ઉપરનું કથન અયુક્ત છે એટલે કે તમે કહો છો એ બધો બરોબર નથી. તમે જે દલીલ મૂકી કારણ કે સર્વજ્ઞનો અભાવ સાધવા માટે નાપકાનુલંબ નામનો હેતુ આપ્યો હતો. પેલા વાત કહી દીધી નાપકાનુલંબ એટલે બતાવનાર કે ના એમ એની વાત હતી. નામનો કારણ આપ્યો તેને તો અમે જૂઠો જ કરી દીધો છે. તમે સર્વજ્ઞનો અભાવ છે એમ જે માનનારા છે એની સામે અમે દલીલ આપીને એ તો વાત કરી જૂઠો જ. તથા સર્વજ્ઞનો સદભાવ સિદ્ધ થવાનો ઉપાય તમારે કેવો છે? હવે કે જો હવે તમારે કરવાનો છે. અમે તો બધી ન્યાયથી દલીલથી અનુમાનથી બધી રીતે વાત આપ્યા છે તો એ સર્વજ્ઞનો સદભાવ સિદ્ધ કરવાનો ઉપાય તમારે કરવો છે. તો સ્યાદવાદના કયા પ્રમાણે તમે અનુમાન સિદ્ધ કરી ચિત્ત લગાવ્યું છે? અમે આવું કહ્યું હતું અમે અનુમાન કરી સિદ્ધ કરી ચિત્ત લગાવ્યું તમે તેમ તમે પણ ચિત્ત લગાવો. શું છે એમ ન માનો કે અમે નથી માનતા દુનિયામાં કોઈ નથી માનતા સર એમ નહીં. તમે જો એમ કહો છો તો અમે પણ સામે છીએ તો અમે તો માયના છીએ. તો તમે સ્યાદવાદના કયા પ્રમાણે ફરીથી સ્યાદવાદ શું કામ લખવામાં સર્વજ્ઞનો સદભાવ સિદ્ધ કરવાનો ઉપાય તમારે તો કેવી રીતે કરો? સ્યાદવાદના કયા પ્રમાણે અમે તો કહ્યું છે અમે અનુમાન સિદ્ધ કરી ચિત્ત લગાવ્યું તો તમે તેમ તમે પણ ચિત્ત લગાવો. તો પેલા સ્યાદવાદ શું કામ લખ્યો? સ્યાદવાદ કેમ લખ્યો? સ્યાદવાદ છે એટલે કે સર્વથા બધી જ જગ્યાએ અને સર્વજ્ઞ હોય છે એવું નિયમ નથી. કોઈ જગ્યાએ ન હોય પણ એ નથી એટલે જગતમાં ક્યાંય નથી એમ ન હોય છે. અને અત્યારના આ કાળે નથી એટલે અહીંયા ભારતમાં ક્યારેય નહોતા એમ પણ નથી. પેલું એક અહીંયા આ ક્ષેત્રમાં નથી એટલે આખા લોકના કોઈ ક્ષેત્રમાં સર્વજ્ઞ નથી એમ નથી. અને આ ભરત ક્ષેત્રમાં આ કાળે નથી એટલે આ ભરતની અંદર કોઈ દી તીર્થંકર જ ન હોય તો એમ પણ એ નથી. સ્યાદવાદ લગાડજો. કોઈ અહીંયા ભરત ઐરાવત માટે ક્યારેક હોય છે અને એના એ ન હોય તો મહાવિદ્યમાં તો સદાય હોય જ છે. એ રીતે સ્યાદવાદથી અનુમાન સિદ્ધ કરી અમે ચિત્ત લગાવ્યું. ચિત્ત લગાવ્યું એટલે સ્વીકાર કર્યો હતો સર્વજ્ઞનો. તેમ તમે પણ ચિત્ત લગાવો તો સર્વજ્ઞની સત્તા અવશ્ય ભાસશે, તમને ખ્યાલમાં આવ્યા વગર રહેશે નહીં. વળી તમે આ હેતુ ન્યાય આપો કે હું મનુષ્ય છું તે જ પ્રમાણે સ્યાદવાદી મનુષ્ય તે રીતે બધા મનુષ્ય અમને તો ન ભાઈશો અને સ્યાદવાદીને ભાઈશો. હું મનુષ્ય છું તે જ પ્રમાણે તો એવી સ્યાદવાદમાં શું વિશેષતા છે? તમે અમને ન ભાઈશો મનુષ્ય પ્રમાણે બધાય છે મનુષ્ય અને અમને ન ભાઈશો તો કોઈને ન ભાઈ એમ તો સ્યાદવાદીને ભાઈશો તો હવે તમે, અમે એમ કહેતા હતા કે કોઈને ના, અમને ના ભાષો, હવે તમે કીધું કે તમને ના ભાષો કાંઈ ના, અમે સાદા દિન ભાષી ગયો. તો વળી સાધાત્મા એવી શું વિશેષતા, હું મનુષ્ય છું તે જ પ્રમાણે સાદવાદી મનુષ્ય પણ પોતાને માને, અને અમને તો ન ભાષો, સર્વજ્ઞ ન ભાષા, અને તમને સાદવાદી તમને ભાષા, એવી એવી સાદવાદમાં શું વિશેષતા છે? આ હેતુ તમે અસત્ય આપ્યો છે, કારણ કે જગતમાં મનુષ્ય શરીરવાન તો બધા એક જ જાતિના છે. જો શું કીધું કે અમે શરીરવાળા તો જગતમાં બધા શરીરવાળા, તો કે એ સામાન્ય જાતિ હોય, પણ તમને રોગ હોય એટલે બધાને રોગ હોય એવું ક્યાંથી લાવ્યા તમે? કે તમે જગતમાં મનુષ્ય શરીરવાન તો બધા એક જાતિના છે, પણ તો તેમાં આટલી વિશેષતા તો આજે પણ પ્રત્યક્ષ જોઈએ કે કોઈ મૂર્ખ છે, કોઈ હીરા મોતી ઇત્યાદિ વસ્તુઓનું કિંમતનું જ્ઞાન છે, કોઈને નથી, કોઈને સરાફી, તો બધું ને. આ તો ત્યાં વખતની વાત કરી, બાકી અત્યારના શું છે? જો બે વાત શું કરી, હું આવો છું એટલે બધા એવા છે એમ ન માની લે, અને મને નથી કર એટલે કોઈને એમ નથી. હા, તો તમે કહો છો ને બધા મનુષ્ય તો સરખા હોય, તેમાં તમે સાદવાદીની વળી વિશેષતા શું થાય? તો કે ભાઈ, એક જાતિ અપેક્ષા, જાતિ અપેક્ષા એક મનુષ્યનું શરીર છે, તો બે હાથ હોય, બે પગ હોય, કાન, એ બધાને કેવું હોય? સરખું હોય. પણ એથી કરીને એને જ્ઞાન સરખું હોય, એના બીજા સંયોગ બધું સરખું હોય, એવું કાંઈ જરૂરી નથી. તો એકને રોગ થાય, બધાને રોગ થવું જોઈએ, તો એવું એ બધાની શું છે? અને એટલે માટે ક્યાં નામ આપ્યા? કોઈ મૂર્ખ છે, એને ખબર પણ પડતો નથી, હીરે છે કાચનો, અને કોઈ કેવો છે, હીરા મોતીનું એને વેપારી છે, એનો જ્ઞાન છે, કોઈ અને કોઈને નથી, અને કોઈને સરાફીનું જ્ઞાન. સરાફી એટલે ઓલું લોન આપે ને કરે ને બધું, એનું નહોતું મની લેન્ડર્સ કહે ને, તો એવું કોઈને જ્ઞાન છે. જેમ અત્યારના કોઈ ઓટોમોબાઈલ એન્જિનિયર એટલે એને કોમ્પ્યુટરનું બધું નોલેજ હોય જ, ઓટોમોબાઈલ કાનૂન બધું હોય તો બરાબર ને. કોઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય, એને બધું ઇલેક્ટ્રિકલનું હોય તો મિકેનિકલ આવડતું હોય, અથવા સિવિલ એન્જિનિયર હોય બરાબર ને, કન્સ્ટ્રક્શનનું કામ કરે બધું, કેમ લઈ એન્જિનિયર છે ને? એ ભાઈ, એવા નિયમ ક્યાં થયા? હા, એન્જિનિયર છે, પણ એથી કરીને એને જેવું જ્ઞાન છે, એવું જેને જ્ઞાન હોય એવું તો કાંઈ એ નથી. પછી કોઈને બજાજીનું એટલે ગાવા બજાવવાનું જ્ઞાન છે, કોને હાર્મોનિયમને ફ્લ્યુટને શરણાઈ વગાડતા આવે તો બધાને આવડતી જાય ને, કે બોલા હાર્મોનિયમ વગાડે ને આમ આંગળા ફેર, આપણે ફેરવા મળશે એટલે આપણને આવડી, કે એવું કાંઈ. હા, પણ તો બે સરખા છે કે બેમાં ફરક છે? ફરક છે, આમ તો નહીં, આમ શબ્દ તો વાપરવો જ નહીં જૈન દર્શનમાં. હા, તો બે સરખા છે ને? એક મિનિટ એક મિનિટ, બે સરખા છે ને? હા, તો બસ, તો એને મ્યુઝિક આવડે એવું આપણને આવડે. તમે એમ કહેતા હતા કે સરખા છે, તો ફરક છે, તો એને કંઈક ત્રણ હાથ હશે, અથવા કારણ કે આંગળ આમ ફેરવે તો ત્રણ હાથ હશે નહીં, ઓલો એકદમ સરકસમાં આમ કરતો હોય છે ને ફટફટ આમ, આપણે તો એટલું કરવા જાય છે, એક પેકડું ત્યાં બીજું પડી જાય ને એવું બધું બધા કરે ને એવું. અરે ભાઈ, જીવનમાં આ બધું મનુષ્યની જાતિ પ્રમાણે કહેવાય છે, બધા સરખા, પણ પોતપોતાની રીતે. તો એ જુદી, કોઈને શાસ્ત્રનું જ્ઞાન, કોઈને રોગનું જ્ઞાન, ડૉક્ટરો વૈદ હોય તો એને, અને કોઈને નથી. કોઈ દુષ્ટ બુદ્ધિવાન છે, જો કોઈને બુદ્ધિ સારું કામ કરે ને કોઈ ખોટા કામમાં લગાડે છે, કોઈને ધર્મ બુદ્ધિ છે, કોઈને પાપ બુદ્ધિ છે. એ જ પ્રમાણે તમને સર્વજ્ઞનો સદભાવ ન ભાષો એટલે સાદવાદીને ભાષો, તેમાં વિરોધ ક્યાં આવ્યો? કે એમાં વાંધો શું આવ્યો? કે તમે કે ભાઈ, આપણે બધા મનુષ્ય છે અને મને સર્વજ્ઞ બેસતું નથી એટલે તમને ન બેસવું જોઈએ. અરે એવું ક્યાંથી લાગે? કે આપણે છીએ તો મનુષ્ય, તો મનુષ્યની જાતિનું બધી છે બધું, પણ જ્ઞાનમાં ઓછું વધતું હોય છે. અને અમે કહેવાય છે સાદવાદી છે, અમે એગ્રી છીએ કે અહીંયા નથી તો એ, પણ અહીંયા નથી એટલે સર્વતા નથી, ત્યાં વાંધો છે. આજે કોઈને કારેલા ના ભાવતા એટલે કહે ને, કોઈને કારેલા ભાવે છે બરોબર, અથવા કોઈને એલર્જી હોય છે ને, એલર્જી કેરી ખાવાની ના પાડે એટલે કેરી ન ખાતો હોય, તો એ શું કે દુનિયામાં કોઈને ખવાય જ નહીં. કેમ? હા, તો હું નથી કરતો, મારી જાત મનુષ્ય છો, મારી જેવા મનુષ્ય કે નહીં, મારી જે એક મિનિટ એક મિનિટ એક મિનિટ, ધીરે ધીરે, જેવું બોડીનું સ્ટ્રક્ચર મારું છે એવું તમારું છે કે નહીં? બસ મને ના ખવાય તો તમારે ના ખવાય. અરે પણ સરખા છીએ કે નહીં આપણે? અરે ભાઈ જાતિએ સરખા છે એટલે બધી રીતે, એટલા માટે ત્યાં શ્યાદવાદ આવે છે. જાતિએ સરખા હોવા છતાં બીજી રીતે ફરક છે. એક આ વાત છે કે પછી હવે એનો ફરીથી એ વાતને આગળ આમ જાણે કે ને હવે છેલ્લી દલીલ જેની પાસેની હવે છેલ્લા જેને પાણ બાટકી રહી ગયા છે, ઠેઠ સુધી કહીને અંતે એક તારે જ આત્મકલ્યાણ કરવું હોય તો કોનો નિર્ણય કરજે? સર્વજ્ઞની સત્તાનો નિર્ણય કરજે. અને સર્વજ્ઞની સત્તાનો નિર્ણય કર્યો તો વિભાવેથી સ્તંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. અને જ્યારે એ સ્વભાવની સ્થિરતા નહીં હોય તો સર્વજ્ઞ પણું જેને પ્રગટ થયું છે એના પ્રત્યે ઉપકાર ભક્તિનો ભાવ આવ્યા વગર રહેશે. એનો વિસ્તાર આગળ.
જય.